भवसंभवभीति भेदनम् सुख संपात करुणा निकेतनम् व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः सहजानंद स्वामी महाराज
भगवान ने प्रार्थना करवी के भगवान मारी भूल थाते तो मने बतावजो अने जप तप जरे भेगा थाय तो वासना बाळी देश पण लांबा गाळा चाले तो
ખરા સમયે ધીરજ રાખવી એ થોડુંક માગી લે એવું છે અને અને ધર્મપિતાએ મહારાજને પ્રાર્થના કરી કે આપ તો કરુણા નિદાન જો
અને
અંતર્યામી જો હિત કરતા જો
કર્મફળ
પ્રદાતા છો
આજે સંવત 2067 અષાઢ સુદ નવમી છે આજે હરિજયંતી ઉપવાસ છે તારીખ 9-7-11 અને શનિવાર આપણે જન્મ તો ઘણા લીધા બધું જ પાયમા પણ ભગવાનને હજી પાયમા નથી એ એક મોટું કામ બાકી છે એ ખ્યાલમાં હોવું જોઈએ અનંત જન્મ પામ્યા પણ ભગવાન કેમ ન પામ્યા જાણો છો પુરાણી બાપા જાણો છો નહીં ભગવાન એટલા માટે નથી પામ્યા આ જગતના બે વિભાગ કરો ભગવાન એક બીજો વિભાગ ભગવાનનું વિભાગ નંબર 2 ભગવાન અને ભગવાનનું પડી ગયો વિભાગ કે ન પડે ચાલો બીજા એક બે દાખલા દો એટલે મગજમાં બેહે શેઠ અને શેઠનું બે વિભાગ પડે કે ન પડે આ શેઠ અને બીજું છે તે શેઠનું બરાબર છે વિભાગ પડે ને હવે આપણને રસ ક્યાં છે ભગવાનમાં કે ભગવાનનું છે એમાં આપણે આજ દિવસ સુધી ભગવાનનું જે છે ને તેને આપણું કરવા હારું મથ્યા છીએ જન્મો જન્મમાં થઈ શકે એવું જ નથી પણ કોશિશ તો બધાએ જન્મથી મરતા સુધી કરી છે કે ભગવાનનું ભગવાનને ભજીને ધર્મ પાળીને નિયમ પાળીને વ્રત તપ કરીને જેટલું થાય એટલું આપણે આપણું કલ્યું એમાં આપણી સત્તા હોય આપણો હક હોય આપણું સંચાલન હોય આપણા નામનો દસ્તાવેજ હોય સૌ જાણે કે આ તો તમારું છે એમ ભગવાનને પોતાના કરવા મેલ પડ્યા અને ભગવાનનું જે કાંઈ છે ને એને પોતાનું કરવા સારું થઈને જન્મો જન્મ મરી જાય એટલે મથ્યા છે. અને આ જન્મમાં પણ એ જ ધંધો ચાલુ છે. હવે મને કહો, ભગવાન મળે કે માયા મળે? અને કોઈ એવું ન કહેતા કે અમારે જોતું તો એ નથી મળ્યું. આપણે જે જોતું હતું ને એ આપણી કેપેસિટી પ્રમાણે ભગવાને આપણને દરેક જન્મમાં આપ્યું છે. આપણે જોતું હતું ભગવાનનું, એટલે ભગવાને આપણી જે રીતે પુનાઈ હોય એ રીતે દરેક જન્મમાં આપણને એણે એનું જે કાંઈ આપણને દેવા જેવું હોય ને, આપણને ગમતું હોય ને, આપણે માગ્યું હોય ને, એ પ્રમાણે આપણી પાસે પુણ્યદાન કે વ્રત તપનું બેલેન્સ હોય તો ભગવાને એથી હવાયું દોઢું ડબલ, ક્યારેક ક્યારેક મફતમાં ઘણું બધું એના જાણીને આપ્યું છે. પણ આપણી માંગણી હંમેશાને માટે ભગવાનનું જે છે ને એની રહી છે, ભગવાનની નહીં. કોઈ પત્ની પરણીને સાસરે જાય, એને પતિમાં રસ ન હોય પણ પતિનું જે હોય, બંગલા, ધન, સોનું, ચાંદી, જમીન, મિલકત, એમાં રસ હોય, એ કેટલું સારું ગણાય? ન સારું ગણાય? તે આપણે તો અનંત જન્મથી એમ છીએ, વહમો કાં લાગે? એમાં શું નવી નવાઈનું છે? આપણને આપણા પતિ પરમેશ્વર કોઈ દી ગમ્યા નથી. પરમેશ્વરની આ જાકમ જોળ મજાની સુંદર દુનિયા છે ને, એ જ હંમેશા આપણને બહુ જ ગમી છે. અને એના પ્રલોભનમાં પરમેશ્વર કાયમ આપણા હાથમાંથી છૂટી ગયા છે. વાત આમ છે, જે દિવસે એવું નક્કી થશે કે ભગવાનનું જે કહેવાય છે તેમાંથી મારે એક રજ જેટલું જોતું નથી, મારે માત્ર ભગવાન જોઈએ, આવી જેદી અંદર આંટી પડશે ને, તેથી ભગવાનને મળ્યા વગર છૂટક્યો નથી. તેથી જીવ ભગવાનને રમતા પામશે. આપણને ખબર હોય કે ન હોય, પરંતુ પરમેશ્વરને આપણી નબળાઈની ખબર છે. આપણે નથી જાણતા કે હું ક્યાં કાચો છું, ભગવાનને ખબર છે. ભગવાન મેળવવા નીકળેલા દરેકને ભગવાને પોતા સિવાયનું જ બધું વળગાડ્યું છે, અને એમાં ભગવાનનો કાંઈ વાંકઈ નથી. જીવને એ ગમે છે એટલે ભગવાન આપે છે. જીવે કાંઈ એવી હોશિયારી કરવી નહીં કે મને રસ નથી ને આપે છે. આપણને રસ નથી, સાચી વાત છે, આપણને રસ નથી, પણ ભગવાનમાં, ભગવાનનું જે કાંઈ છે ને એ તો જેટલું મળે એટલું આપણને ગળહટું જ લાગે એમ છે, કાંઈ ના પાડી એમ નથી. આખી દુનિયા આપણે નામે લખી દે ને તોય ખુશ થઈએ એમ છે, વાહ પ્રભુ વાહ, શું તારી મારા ઉપર કૃપા, આટલા મોટા મૂર્ખ છીએ. અને એ અહીંયા સભામાં બેઠેલા આપણે બધા, જો બહારના માણસને મૂર્ખ કહેવાય નહીં, કેમ જે એની વાત તો ચોખ્ખી છે, અમારે ભગવાન જોતા નથી. ચોખ્ખા માણસને મૂર્ખ ન કહેવાય, રમતિયાળને મૂર્ખ કહેવાય. આપણે રમતિયાળ છીએ. આપણો દેખાવ, આપણી વાત, આ મારી તમારી બધાની પાસે, તમે એવું કહેતા નહીં કે તમે અમને જ હું રોજ સવારે સોટી પડો છો. અરે ભાઈ, હું મને કહું છું, આપણી વાત, આપણો દેખાવ, આપણો વેશ, દુનિયા એવું જાણે છે કે આ લોકોને ભગવાનની જરૂર છે, એવો છે વાણી વેશ વર્તન. જગત એવું જાણે છે કે આ બધા ભગત છે, આ ભગત લોકોને મોક્ષ જોતો હોય છે, ભગવાન જોતા હોય છે, બીજું આ લોકોને કાંઈ જોતું હોતું નથી, એવું દુનિયા સમજે એવા આપણે ડોળ કરવામાં માહિર થઈ ગયા છીએ. વન નંબરના હીરા દુનિયાને ભૂલી પાડ્યું હોય તો આપણી પાસે તો છે ને ફિલ્મી જગતના સ્ટારોને પણ શીખવા આવવું પડે, બેટાઓ આમ જગત બોલવું પડે. તમને શું ખબર પડે, અભિનય અમારી પાસે આવીને શીખો, પરફેક્ટ એવું બતાવવાનું કે અમારે જોઈએ છીએ માત્ર ને માત્ર ભગવાન. પણ ભગવાનનું જેટલું હાથમાં આવે એટલું પાછું લઈ લેવું છે, અને ભગવાન જો એમાં કાંઈક રોડો નાખે, ન આવવા દે, કાંઈક વિઘન પડે તો ભગવાન આરે ડખો થઈ જાય કે આ સારું મકાન અમને મળતું હતું, આ જમીન મળતી હતી, આ આમ થતું હતું, તમે કેમ અમારું કાંઈ કર્યું નહીં, તમે ભગત નથી, આ નથી ભક્તિ કરતા, એને કેટલા સુખ હાલો છો, અને અમે તો મરી ગયા તોલા ઘસીને, તોય અમને તમે તમારું કાંઈ આપતા નથી, અને નકરું લુખા સાપ તમારે મળવું છે અમને. સમજાય છે મારી વાત? આપણી વિચારધારા ડેન્જર છે. ભગવાનમાં આપણને રસ કાંઈ નથી, ભગવાનનું જે બધું છે ને એમાં બહુ રસ છે. પણ ઓલા જે જગતના માણસો છે ને એનામાં ને આપણા ફેર હું જાણો છું, એ લોકો પાક્કા અહંકારી છે કે અમે અમારી મેળે જેટલું હાથમાં આવે એટલું ચૂંટી લેવું, લઈ લેવું. અને આપણને સત્સંગ કરતાં કરતાં એટલી ખબર પડી ગઈ છે કે એમ આપણા બાપાનું કાંઈ નથી, હાથમાં આવે નહીં, બાપો દે એટલું જ આવે, માટે હવારમાં પૂગી જવું, મંગળામાં સભણે સભણે કરવું, હાંજે માળા બાળા સત્સંગ ભજન કરવું, બાપાને રાજી રાખવા તો થોડું ઘણું હાલે તો આપણે લીલા લે, બસ આટલો ફેર છે એનામાં આપણામાં. બાકી એને ભગવાન જોતા નથી ને આપણે જોતા નથી. બધાને ભગવાનનું જે છે ને એ જેટલું હડપ થાય એટલું કરવું. ભગવાનની સત્તા, ભગવાનની સંપત્તિ, ભગવાનનું જે કાંઈ આ જગત છે એમાં જ રસ છે હવને, એ ભગત હોય કે પછી ભગત ન હોય. એટલું ખરું બોલે એના બાહુબળે જગતને પોતાનું કરવા મથે, ને આપણે જરા ભગવાનના આશ્રયે ભગવાનનો ઉપયોગ કરીને. સમજાણું? એક વાતે સારું, એ લોકો માયા મેળવવામાં ભગવાનનો ઉપયોગ નથી કરતા, એકંદરે એ આપણા કરતા હારા. એ ભગવાનનો આવો દુરુપયોગ નથી કરતા, અને આપણે તો છે ને આ લોકના સુખ મેળવવા ને આ લોકના દુઃખ ટાળવા ભગવાનના ઉપયોગમાં એટલા બધા હોશિયાર થઈ ગયા છીએ, રોજ ઉઠીને ભગવાનનો સત્સંગનો સંતોનો ઉપયોગ કરવો એ આપણો કાયમીનો ધંધો, ફૂલ ટાઈમ જોબ. કોઈને ન કીધા જેવી વાત કરી નાખી આજે મેં. હવે મને કહો, કરોડ જન્મ આવા જાય ને તોય ભગવાનને પમાય ખરું? ન પમાય. ભગવાનને આપણી નબળાઈની ખબર છે કે આ બેટો મારું નામ લે છે પણ એને મારું કામ નથી. શું? આ બેટો મારું નામ લે છે પણ એને મારું કામ નથી. હો હા, એ રોજ મંદિરે આવે છે પણ એને સારા બંગલાની જરૂર છે, મંદિરની નહીં. ભગવાનને જ ખબર જ હોય ને. હા, એ મને ઘરાણું આપે છે પણ એના બદલામાં એને ઝાઝું જોઈએ છે એટલે દે છે. આવી પ્રભુને બધી ખબર છે. એ કાંઈ છેતરાય એમ છે નહીં. એક ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિ સિવાયના તમામ પ્રલોભનને ઠેબે મારે એ પુરુષોત્તમને પામે, જો કોઈની ઈચ્છા હોય તો. મને તમને જેદી મહારાજની એક મૂર્તિ સિવાયના તમામ પ્રલોભનો જેટલા પ્રભુ આપે એ બધાને આપણે ઠેબે મારતા જઈશું ને, નાય એ નય, તું હિ તું, તું હિ તું, તું હિ તું, રામ રામ મેં તું હિ તું. ત્યારે ભગવાનને આપણી પાસે આવ્યા વગર છૂટક્યો નથી. અત્યારે આપણી કઠણા એ છે કે આપણને ભગવાનય ગમે છે અને બીજું ભગવાન સિવાયનું પણ ઘણું ગમે છે. એનો અર્થ ચોખ્ખો એવો થઈ ગયો કે પરમેશ્વરનો જેવો જોઈએ એવો મહિમા હજી આપણા અંતરમાં બરાબર ફિટ થયો નથી. આજ હવારમાં જ મને વિચાર આવતા હતા કે મહારાજની મૂર્તિનો જો મહિમા થાય જેવો છે એવો, તો પિંડ બ્રહ્માંડમાં ક્યાંય મન રાખવું હોય ને તોય રે નહીં. કોઈ પણ વસ્તુ તમારે ગમાડવી હોય ને ગમાડવી તોય ગમે નહીં. શબ્દ ન ગમે, સ્પર્શ ન ગમે, રૂપ ન ગમે, રસ ન ગમે, ગંધ ન ગમે, કોઈ માન આપે તો ન ગમે, તમને તમારી કીર્તિ ન ગમે, વાહવા ન ગમે, સન્માન હાર તોરા સત્તા સંપત્તિ કાંઈ ન ગમે, બધું કડવું ઝેર લાગે. કોને? જેને જેવો જોઈએ એવો પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક સર્વના કારણરૂપ સર્વાધારરૂપ એવી જે મૂર્તિ, એનો જેમ છે મહિમા થયો હોય એને. અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા કથા વાર્તા કરતાં કરતાં, સંતોનો સમાગમ કરતાં કરતાં, શાસ્ત્ર વાંચતા વાંચતા, સત્સંગ ભજન માનસી પૂજા ધ્યાન ધર્મ નિયમ પાળતા પાળતા જેદી થશે તેદી એક ભગવાન સિવાય ક્યાંય તમારા ચિત્તને લઈ જવું હશે, ત્યાં બાંધવું હશે તોય તમે લઈ જઈ નહીં શકો, ત્યાં બાંધી નહીં શકો, ત્યાં ધારી નહીં શકો. પરોધભાઈ જેવું થઈ જાય. પરોજભાઈને ખેતી કામને વ્યવહાર કરી નહોતો શકાતો. પરાણ પરાણ અને ધંધો ઘર બહાર ખેતર કરવા પડતા. પરાણ પરાણ બોલો. પછી મહારાજ ધ્યાન રાખતા. રાજાભાઈ ખોરાસાવાળાને કીધું કે તમે આનું કરો ભાઈ, એને અમારી મૂર્તિમાં ધ્યાન છે જ થતું નથી. બોલો, આપણે તો આપણું તો ઘર આંકીએ છીએ, ધંધા કરીએ છીએ, બીજાના કેટલાય ઘરમાં ધંધામાં પાછી કેટલી ખટપેટ જ કરીએ છીએ. બોલો. અને પાછા ભગવાન જ જોઈ કો, કમાલની વાત છે ને. હે, તેમ છતાંય ભાગ્યશાળી તો આપણે છીએ. બીજા એંગલથી પુરુષોત્તમ નારાયણનો આશ્રય છે. કોઈ પણ હેતુને કારણે પણ ભગવાનમાં હેત છે ને, ભગવાનનો ને સંતોનો સંબંધ છે, એટલે આપણે નસીબદાર તો ખરા. ભલે આપણો હેતુ સારો નથી, હેતુ જગતના જીવનો જે છે એ જ આપણો હેતુ છે, પણ જગતના જીવને જે કાંઈ જગતમાં મેળવવું છે ને, એમાં એનું બાહુબળ ને એમાં એની બુદ્ધિ ને એમાં એના ધંધા પાણી ને ઓળખાણ ને પુરુષ પ્રયત્નનો જ એને સંબંધ છે. અને આપણે જગતમાં જે કાંઈ જોઈએ છીએ એમાં ભગવાનને સંતો ભક્તોના સત્સંગનો સંબંધ છે. પણ ભગવાનનો ને સંતોનો સંબંધ છે એ સારું છે. પણ હવે એક જ સમજણી આપણે મેળવવાની છે કે માયા મેળવવા સારું, પિંડ બ્રહ્માંડના સુખ સારું થઈને ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો આ સત્સંગનો જે સંબંધ રાખવો અને ઉપયોગ કરવો, એ સમજવું સત્સંગીને શોભે નહીં, ડાયા માણસને આ શોભે નહીં. કેમ? જે ભગવાન અને ભગવાનના આ દિવ્ય સંતો ભક્તોથી તમે જે ચાહી રહ્યા છો તે અતિ ડલ છે, હાવ કચરું છે, નાખી દીધાનું છે. ઠીક છે, આપણે એના વિના હાલેવું નથી, પણ એને માટે જ ભગવાન નથી. તમારે મારે બધા એને ખાવા જોઈએ, રહેવા જોઈએ, ઓઢવા જોઈએ, પાંચ માણા આપણને બોલાવે, પ્રેમ કરે, એવું બધું જોઈએ. આપણે જોઈએ બધું, ન જોઈએ એવું કાંઈ નહીં. પણ જીવન નભાવવા પૂરતું એ જોઈએ, પછી તો કેવળ ભગવાનમાં મન રહેવું જોઈએ. પછી ભગવાનમાં મન ન રહે અને કેવળ જગતમાં જ વૃત્તિઓ રહે, અને જો દેહ પડી ગયો તો જોવો દિશા થાય, પછી રાડ ફાટી જવાની. ભગવાનમાં ધ્યાન નહીં રાખી શકીએ અને જે આપણે ભેગું કર્યું છે આ જગતમાં પિંડ બ્રહ્માંડ સંબંધી જે કાંઈ આપણું કહેવાય છે ને, આપણે એમાં હેત છે, બંધન છે, એ ન તૂટ્યું અને શરીર છૂટ્યું, તો એવી દશા માઠી થવાની, એવી દશા માઠી થવાની. અહીં જે કાંઈ આપણે આપણા કબજામાં કર્યું જગત, એ તો એક સેકન્ડમાં છૂટી જવાનું. અને નથી ભગવાને મળવાના, નહીં ધામે મળવાનું, અને એવા ટલ્લે સડવાના ને. ડાયા માણસે આ ધંધો ન કરાય. જેને ભગવાને થોડી ઘણી બુદ્ધિ આપી હોય એણે ભગવાન અને ભગવાનનું મેં જે બે વિભાગ પાડ્યા એમાં ભગવાન છે એ આપણે સાધ્ય છે, અને ભગવાનનું જે છે તે આપણે સાધન છે, આ ચોખ્ખું કરી નાખવું પડે. ભગવાનનું જે કાંઈ છે તે દરેક ભગવાનને પામવા માટેનું સાધન બનાવી દો, અને ભગવાનને જ માત્ર સાધ્ય બનાવી દો. આ શીખી જાઓ. પરંતુ એટલું યાદ રાખજો, ભગવાન અને ભગવાનનું એમાં ભગવાન કોઈ દિવસ સાધન ન બનાવી દેતા, અને ભગવાનનું છે એને ક્યારેય સાધ્ય ન બનાવતા, નહીં તો ટલ્લે ચડી જવાય. સમજણાને માટે આ વાતો કામની છે, ઝાડધારાઓને કાંઈ કામની નહીં. ભગવદ્ ભૂખ્યા જીવ હોય એને આ વાત અમૃત છે. સંસારના સુખોથી ભૂખ્યા જે સત્સંગમાં આવે છે એને આ વાત ઝેર છે, એને બીજી કામની હોય. ભગવાન જેવું તો કોઈ નથી, ક્યાં મન લઈ જવું. ભગવાનનો જેવો શબ્દ છે એવો બિંડ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી. ભગવાનનો જેવો સ્પર્શ છે એવો પિંડ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી. ભગવાનને જેવું રૂપ છે એવું આ બ્રહ્માંડમાં કોઈને રૂપ નથી કે જેની એને ઉપમા થાય. ભગવાનમાં જેવો રસ છે, સુખ છે એવું પિંડ બ્રહ્માંડમાં કોઈ પદાર્થ કે કોઈ આકૃતિ એવી નથી કે એની એને ઉપમા થાય ને એનું એની જેવું કહેવાય. અતિ તુચ્છ છે. ભગવાનનો જેવો ગંધ છે એવો પિંડ બ્રહ્માંડમાં કોઈમાંય દેવ ઈશ્વરોમાંય ક્યાંય એવો ગંધ એવું રૂપ શબ્દ સ્પર્શ રૂપ રસ કાંઈ સુખ નથી. આ વાત આમ જ છે, છતાંય એ વાત હજી મનાણી નથી. મનાણી નથી, હૃદયમાં સ્વીકારાણી નથી, ને જો સ્વીકારાણી હોય તો આપણે આવા ન હોઈએ, આપણે આખા પલટી ગયા હોઈએ. આપણે નિરાલા થઈ ગયા હોઈએ. અખંડ ભગવાન મય બની ગયા હોઈએ. ઠીક છે, આપણને ભગવાનનું જે કાંઈ છે એમાં ઘણો બધો રસ છે, અને ભગવાનને કાંઈ વાંધો નથી. ઘડી બે ઘડી આપણને ભગવાન આ બધું તમારું છે, તમારા નામનું છે, તમારા કામનું છે, તમે એના સંચાલક માલિક ધણી છો એમ વેમાઈ જવા તો જરૂર દેશે. હાલવા દે થોડો સમય, અને પછી કાલની એક જોંટમાં ભગવાન બધું જ્ઞાન આપી દે. કાંઈ બેટા તારું કાંઈ નહોતું, શરીરે તારું નહોતું, આ શરીરે નહીં તો શરીરના સંબંધી ક્યાંથી હોય? તો પછી બીજું ક્યાંથી કાંઈ આપણું હોય? શરીરે તારું નહોતું એવો ખ્યાલ આપી દે. એ મેં તને થોડો કાળ આપ્યું હતું, આ દેહ આપ્યું હતું, સમજાણું. એને હાજુ રાખવું, હરખું રાખવું, એ કંટ્રોલ તને મેં નથી આપ્યો, શરીર આપ્યું. આ જગતમાં જે કાંઈ ધન માલ મિલકત બંગલા સગાવાલા બધું આપ્યું, તારું ગણાય, તારા નામે ગણાય, ખાતે ગણાય, તું એનો માલિકને સંચાલક ગણા કરો, પણ કંટ્રોલ બધો મારા હાથમાં જ હોય. તને ખાલી એવું લાગે કે હું કંટ્રોલ કરું છું. પેટમાં જો હમણાં દુખવા માંડે ને તો તારું મટાડ્યું મટે નહીં, શરીર તારું પણ એમાં તારું કાંઈ હાલે નહીં, હાલે બધું મારું. ઠાકોરજીનો આ ખેલ છે, સમજાણું. સગાવાલા પત્ની પુત્રો કહેવાય તમારા, પણ એ વિફરત તમને હોય મારે, હાલે નહીં તમારું કાંઈ, ખાલી તમારે એમ માનવાનું જ મારા, માર ખાવા હારું, બાકી કાંઈ લેવાનું નહીં. એવી વિચિત્ર દુનિયા છે આ. સમજીને ભગવાનમાં જોડાઈ જવામાં સારું છે, એક વાર કહી કે હો વાર કહી, જ્યાં જ્યાં સુખ માન્યું છે ત્યાં ત્યાં દુઃખનો પાર નથી. મૂર્ખાએ માન્યું છે સુખ તો માત્ર એક ભગવાનની મૂર્તિ છે, શબ્દમાં નથી, રૂપમાં નથી, રસમાં નથી, સ્પર્શમાં નથી, ગંધમાં નથી, માનમાં નથી, ક્યાંય નથી. આ વાત આમ જ છે, જેદી મને મના હે, જેદી તમને મના હે, તેદી અંતરમાં અખંડ શાંતિ થાય, ઉતાપ નામે નહીં રહે. ટેન્શન તો તમારાથી બહુ દૂર રહે, દુઃખ તો તમને સ્પર્શ નહીં કરી શકે, હર્ષ અને શોક તમને દૂરથી વંદન કરશે, એવા બની જશો. હર્ષ અને શોકની જેને આવે નહીં એ ડીકી પાનભાઈ, એ વાત જ આખી ન્યારી છે. આ જગતમાં એવા જે ભગવાનના ભક્ત, તે તો ભગવાન જેવા છે, એમના દર્શનથી પણ જીવના પાપ બળે છે, એવા થાવું એ આ સત્સંગનું ફળ છે. પણ સત્સંગ જેમ કરવો ઘટે એમ કોઈ સમજીને વ્યવસ્થિત કરતા નથી. સત્સંગ એ રફે દફે મન ફાવે એવો કરે છે, લેવાનું હોય લેતા નથી, ન લેવાનું માલિક પરથી લે કરે છે. કોઈ ડાયા માણાને આ સત્સંગને જેમ સેવવો ઘટે એમ જો સેવતા આવડી જાય તો આ સત્સંગ તો પરમેશ્વર જેવા બનાવી દે એવો છે. પરમેશ્વર તો કોઈ થતું નથી, પણ પરમેશ્વર જેવા કરી મૂકે એવો સત્સંગ છે. પણ જેમ ઘટે એમ સેવવો જોઈએ. આપણે મન ભાવે એમ તો આનું સેવન કરાય નહીં, તો હરખું ફળ મળે નહીં જોઈએ એવું. પહેલો પૂર તરંગ 32માં આવ્યા છીએ આપણે. યજ્ઞ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાને આપેલા દર્શન, આ કથા અમૃતથી પણ અપાર અનુપમ છે. કેવી? અમૃતથી પણ અપાર અનુપમ છે, સારરૂપ છે. તે સાંભળીને ઉત્તમ રાજા તે વખતે મુક્તાનંદ સ્વામીના પ્રત્યે કહેવા લાગ્યા કે હે મુક્તાનંદ સ્વામી, ધર્મદેવ અને ઋષિમુનિઓએ ગોકુલપતિ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કઈ રીતે કર્યું? તમે કહ્યું ને કે જપાત્મક યજ્ઞ કરવાનો વિચાર કર્યો, એ વળી કેવી રીતે કર્યો, શું કર્યું એમાં એણે, તથા તેમને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના દર્શન કેવી રીતે આપ્યા એ વાત મને કહો. ત્યારે મહાન ઉદાર એવા મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાના પ્રશ્નના પ્રથમ વખાણ કરવા લાગ્યા. ધ્યાનમાં શ્રીહરિના મુખકમળના દર્શન કરીને પછી મુક્તાનંદ સ્વામી આ રીતે તેમને કથા કહેવા લાગ્યા. મુક્તાનંદ ઉવાચ, કે દાદા ખાચર, ફાગણ સુદ બીજનો દિવસ હતો, વૃંદાવનમાં ગોવર્ધન પર્વતની આજુબાજુમાં એકાંત સ્થળ આ લોકોએ ગોત્યું જપાત્મક યજ્ઞ કરવા. ધર્મદેવ અને બધા ઋષિઓ પોતાના મનને શાંત કરીને શુદ્ધ થયા. પછી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. સ્મરણ કરવા માટે સૌ પ્રથમ એમણે આસન કર્યા, જપાત્મક યજ્ઞ કરવા બધા બેઠા. શ્રી કૃષ્ણના મંદિરમાં જઈને તેઓ ભગવાનના ચરિત્ર સંભાળવા લાગ્યા. ત્યાં કોઈ એવું પુરાતન એકાંત મંદિર હશે ત્યાં ગયા એવું કહે છે, અને ભગવાનના ચરિત્ર સંભાળવા લાગ્યા. શીખવા જેવું છે, ભગવાનના ચરિત્ર સંભાળવા જેવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સરળ સિદ્ધિ સૌથી થઈ શકે એવી કોઈ ઉત્તમ વાત નથી. ચરિત્ર સંભાળવા એ તો બહુ સારું. મહારાજે મધ્યના 35માં કલ્યાણના 4 સાધન કીધા, એમાં પહેલું આ કીધું, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા, નામ સ્મરણ કરવું, ભગવાનની ઉપાસના કરવી, પોતપોતાના ધર્મમાં રહેવું. મહારાજ કે આ 4 સાધન અમને કલ્યાણને માટે બરાબર લાગે છે. હરિચરિતામાં સાગર તમે વાંચો છો ને એ ચરિત્રો છે, બધાને સુખ થાય ને શાંતિ થાય. ભાઈ ભાઈ, ભોળા બાળા, જ્ઞાની ડાયા અભણ જેવા હોય એવા, પણ ચરિત્ર હોવ ને હૈયું ઠારે, ચરિત્ર સંભાળવા લાગ્યા. તે વાત હવે હું કહું છું, જેને સાંભળવાથી પ્રભુના ચરણોમાં મન સ્થિર થાય. આ કથા એવી છે કે આને જો આપણે સાંભળીએ ને તો ભગવાનના ચરણોમાં મન આપણું સ્થિર થઈ જાય. ધર્મદેવે બધા ઇન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કર્યા. પહેલું કામ આ, બધા ઇન્દ્રિયો અંતઃકરણને એકાગ્ર કરવા. શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું, એકાગ્ર કર્યું, હેત લાવીને. માતા યશોદા અને દેવકીની જેમ શ્રી કૃષ્ણમાં પ્રેમે સહિત ભક્તિ કરવા લાગ્યા. ભક્તિ તો કરવા લાગ્યા, પણ કેવી રીતે? તો કે યશોદા માતા અને દેવકી માતા બેય માતાના નામ લીધા. એ કંઈ બાપને અહીં સંભાળ્યા નહીં, એ પણ આશ્ચર્ય છે. યશોદા માતાની જેમ અને દેવકી માતાની જેમ ધર્મદાદા ભગવાનમાં હેત કરવા લાગ્યા. કેમ જે માતાના હેતની સમાન બીજા કોઈનું હેત કહેવાય નહીં. એટલે આજ ધર્મદાદા ખુદ દાદા મટીને યશોદા બની ગયા, દેવકી બની ગયા. લાડકડા લાલને એવા પ્રેમથી એ ચુમ્મા લાગ્યા, ન પૂછો વાત. આનું નામ જપાત્મક યજ્ઞ. તે સ્થાને ધર્મની રીત દેખીને બીજા બધા ઋષિઓ પણ તત્પર થઈને ધ્યાન કરવા લાગ્યા. બધાએ લાગ્યા ભગવાનમાં. બધા મુનિઓના સમાજે જપાત્મક વિષ્ણુ યાગનો આરંભ કરી દીધો. સામવેદની પદ્ધતિ દેખી પછી શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનું પુરસ્ચરણ પ્રેમથી શરૂ કરી દીધું. સામવેદી વિપ્રો હતા તો સામવેદીના કહેવા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનું ત્યાં પુરસ્ચરણ આરંભ્યો. અષ્ટાક્ષર મંત્રના લગભગ કંઈક કેટલાક લાખ મંત્ર જપો એટલે એનું પુરસ્ચરણ થયું કહેવાય. તો ભેગા થયેલા કેટલાક ઋષિઓએ એમને પોતાને ગમતા પ્રમાણે અષ્ટાક્ષર મંત્રનો જપ શરૂ કર્યો કે આટલા લાખ આપણે જપ કરવાના, આનું પુરસ્ચરણ કરવું. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં રહેલી રાસ પંચાધ્યાયીનો ભક્તિદેવી પાઠ કરવા લાગ્યા. તો ભક્તિ માતાએ પોતાને પાઠ કરવા માટે પાસ કરી રાસ પંચાધ્યાયી. ભાગવતજીના દસમ સ્કંદમાં છે રાસ પંચાધ્યાયી. એ માને બહુ ગમી, રોજ માં એના માંડ્યા પાઠ કરવા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જ મન એકાગ્ર કર્યું અને ટેક રાખીને સર્વોત્તમ પ્રેમ ભાવ કરીને બેસી ગયા પાઠ કરવા. શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણના સ્વરૂપના સમાન પવિત્ર છે. લ્યો, આ બે ગ્રંથ ભગવાન જેવા પવિત્ર છે. તેના જેવા જેટલા ચમત્કારી ગ્રંથો છે તે બધાનો પાઠ ઋષિઓ કરવા લાગ્યા. કોઈ ભાગવતનો પાઠ કરવા લાગ્યા, કોઈ ગીતાજીનો પાઠ કરવા લાગ્યા, કોઈ એના જેવા જ પવિત્ર ગ્રંથો બીજા, જે વાસુદેવ મહાત્મય છે, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે, આ બધાને લઈને માંડ્યા પાઠ કરવા. તે સમયે તરત જ મનમાં હરખ રાખીને બધા મુનિવરોએ તે પવિત્ર ગ્રંથોનું પુરસ્ચરણ શરૂ કરી દીધું. આપણે જેમ હરિચરિતામાં સાગરનું પુરસ્ચરણ શરૂ કરી દીધું, પહેલાં ભક્ત ચિંતામણીનું કર્યું હતું, એમ આ બધા ઋષિ મુનિઓએ પવિત્ર ગ્રંથોનું પુરસ્ચરણ શરૂ કરી દીધું, જેનાથી પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન રાજી રાજી થઈ જાય. ભાવના આટલી જ છે, ભગવાન રાજી થઈ જાય. ધર્મદેવ અને ઋષિઓ ઉપર કહ્યા મુજબ આરાધના કરતા હતા. તે સમયે તે સૌના મનમાં ઘણો જ વિશાળ પ્રેમ હતો અને બહુ પ્રેમ વિદ્યો. શ્રી કૃષ્ણ ભગવાન ગોલોકધામના અધિપતિ છે, ભક્તોને માટે તો કલ્પ તરુણા સમાન છે. પ્રભુ પરમ તેજના નિધાન છે, દયાળુ છે. એવા શ્રી કૃષ્ણ ભગવાન તેજો નિધાન છે, રસરૂપ છે એટલે આનંદ સ્વરૂપ, અને સુંદરતાના તો ધામ છે. એમની અલૌકિક શ્યામ સુંદર મૂર્તિને જોઈને કરોડો કામદેવ લજ્જિત થઈ જાય છે. આ બધાય ઋષિ મુનિએ ધર્મદેવ અને ભક્તિ માતાની સાથે વૃંદાવનમાં આવી રીતે સત્શાસ્ત્રના પઠન પાઠ પુરસ્ચરણ મંત્ર પુરસ્ચરણ જપાત્મક યજ્ઞ ધ્યાન ભજન કીર્તન ધૂન શરૂ કરી દીધું. રાતે પાછા બધા ભેગા થઈને ગીત ગોવિંદ ગાય, વ્રતના ઉપવાસ કરે, ફળફૂલ પાંદડું જે મળે એ ખાય, અને આખો દી આ રીતે જપને પાઠને પુરસ્ચરણને બધું કર્યા કરે. એમની પાસે પૈસા નહોતા જેથી કરીને એ હોમાત્મક યજ્ઞ કરી શકે. ઘી લાવવા ને તલ લાવવા ક્યાં એની પાસે કાંઈ હતું? ગરીબ માણસોને માટે તો આ શસ્ત્રાસ્ત્ર પાઠ મંત્ર જપ પુરચરણ આ જ સારું. ખોટા ખર્ચા કરીને એમણે કાંઈ આયોજન કરવા નહીં. ગરીબાઈને દૂર કરવા, સંસારમાં આવી પડેલી વિપત્તિઓને આઘી કરવા, આવા જપાત્મક યજ્ઞ કરવા, પુરચરણ કરવા. સુરતમાં જ્યારે મંદી ને વિપત્તિ કાળ જેવું હતું ત્યારે કુંડલમાં આપણે જપાત્મક યજ્ઞ રાખ્યો અને બધા આવ્યા અને ખૂબ ભજન કર્યું. ભગવાન બહુ રાજી થયા. આ બધો વિપત્તિ કાળ ટાળ્યાનો સુગમ સરળ ખર્ચા વિનાનો શાંતિ આપે એવો માર્ગ છે. જરૂર પડે ત્યારે આ માર્ગે જવું. આ લોકોએ ફાગણ વદ બીજથી યજ્ઞ આરંભ્યો તે વૈશાખ સુધી મોહિની એકાદશી તિથિ આવી, 54 દિવસ જેવું થાય ત્યાં સુધી આ રીતે ભજન કર્યું. અને મોહિની એકાદશીને દિવસે આ બધાએ નકોડો ઉપવાસ કર્યો, ખૂબ ભજન કર્યું અને રાતે પાછું ધોઈ કીર્તન ધ્યાન ભજન સાથે પ્રેમ મગ્ન થઈને જાગરણ કર્યું અને વહેલી સવારે ભગવાન શ્રી કૃષ્ણએ એમને સાક્ષાત દર્શન દીધા. મનગમતી ઘનશ્યામ છબી બધા સંતોએ ઋષિઓએ ધર્મભક્તિએ જોઈ. કેવી રીતે દર્શન દીધા? તો પ્રથમ તો બ્રાહ્મૂર્તનો સમય જ્યારે થયો ત્યારે ઉપર કયા પ્રમાણેની મૂર્તિના દર્શન મુનિઓને થયા, તેથી સૌ ચરણમાં નમી પડ્યા. કરોડ કરોડ સૂર્યના સમાન અમાપ તેજનો પુંજ પ્રથમ દેખાયો. તત્કાલ જ તેજના પુંજના મધ્યમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા, તેથી ધર્મ વગેરે મુનિઓના સમૂહને વિશાળ આનંદ વધ્યો. ધર્મ આદિકે તથા સમગ્ર મુનિગણે અનુપમ શ્રી કૃષ્ણને દેખ્યા, જેની શોભા જોયા પછી બીજું બધું કદરૂપું લાગતું હતું. ભગવાન નંદ યશોદા અષ્ટપટરાણીઓ રાધાદિક બધી ગોપીઓ કટાક્ષ નજરે ભગવાન સામે જોત્યું ત્યું એ બધું જે આમ જોયું ને બધું તેજની મધ્ય દિવ્ય અલૌકિક, પછી આ જગત આખું કદરૂપું લાગતું હતું. બોલો, કોઈ મોટા સુંદર સ્વચ્છ વ્યવસ્થિત નયન રમ્ય પ્લાનથી બનાવેલા બંગલા બગીચામાંથી બહાર નીકળીને તમને ઝૂંપડપટ્ટી કેમ હાવ ખરાબ લાગે? પ્લાન વગેરેનો ગામડાનો હાવ હાદો એરિયા કેમ તમને હાવ આમ કદરૂપો લાગે? એમ આ ભગવાનના ને બધાના દર્શન કર્યા પછી એમને બીજું બધું હાવ કદરૂપું લાગતું. લ્યો, અક્ષરધામનું પાણી એકવાર સચ્ચિદાનંદ સ્વામીએ પીધું ને પછી આઈનું પાણી પેશાબ જેવું લાગ્યું જિંદગી આખી. એ વાત આખી જુદી છે. શ્રી કૃષ્ણ ભગવાન કેવા હતા તો વર્ણન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન નવીન મેઘના સમાન શ્યામ વર્ણથી સુંદર લાગતા હતા. કરોડો કામદેવના ગર્વને ઉતારે એવું સુખમય સૌંદર્ય હતું. સૌંદર્ય હતું પણ સુખમય. પીતાંબર પહેર્યા હતા. વ્રજચંદ્ર વ્રજવાસીઓને આનંદ આપતા આવા તે પ્રભુએ મસ્તક ઉપર મોરમુગટ ધાર્યો હતો. અલબેલી મૂર્તિના અંગો અંગમાં ઘણા જ નંગ ઝળકતા હતા. સ્વચ્છંદ મૂર્તિ કૃષ્ણના નેત્ર કમળ કમળ સમાન હતા. નવી જુવાની સુખદાયક લાગતી હતી. ભગવાને સ્વરૂપ બતાવ્યું, નવી જુવાની બતાવી. નવી જુવાની સુખદાયક લાગતી હતી. બંને હાથમાં રહેલી મુરલીને હોઠ ઉપર રાખીને બજાવી રહ્યા હતા. તે શોભા એટલી બધી અધિક હતી, એટલી બધી અધિક હતી કે તે વાણીથી કહી શકાય એમ નથી. કલ્પના કરલ્યો આવા હશે. બધા અંગોમાં દિવ્ય આભૂષણ ધાર્યા હતા. અનેક રીતે તેજ ઝળકી રહ્યું હતું. અનેક રીતે કંઠમાં કૌસ્તુભમણી હતો. નટવરના શમાન વેશ હોવાથી મૂર્તિ એવી સુહામણી લાગતી હતી કે જોનારાની આંખો હટે નહીં. છાતી ઉપર અપાર પુષ્પના હાર પહેર્યા હતા. લલાટમાં કેસરનું તિલક સરળ સીધું હતું. બંને કાનમાં નંગ જડિત કુંડળ હતા અને મુખ તો પૂર્ણ ચંદ્રના સમાન ભવ્ય લાગતું હતું. દ્રષ્ટિ એટલે કે જોવાની રીત, એને જોઈને તત્કાલ લલચાઈ જવાતું હતું. ભગવાનની જોવાની રીત બહુ ન્યારી હતી. વિશાળ નેત્ર લાલ કમળના જેવા હતા. સુશોભિત ભુજાઓ ઘૂંટણ સુધી પહોંચતી લાંબી અને અનુપમ અમાપ શોભાયુક્ત બિરાજતી હતી ભુજાઓ. સામુદ્રિક શાસ્ત્રમાં જેવા શુભંગ કયા છે તેવા બધા કૃષ્ણના સ્વરૂપમાં દેખાતા હતા. ગોપીઓના વૃંદ અને રાધા આદિ અનંત શક્તિઓના અપાર મંડળોને મધ્ય ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા હતા. અખંડ રાસમાં રમતા શોભાના ધામ ઘનશ્યામ શ્રી કૃષ્ણ અત્યંત બિરાજતા હતા. આવી શોભાએ યુક્ત શ્રી કૃષ્ણને દેખીને ધર્મ આદિ સૌ મુનિઓ વિસ્મય પામી ગયા. આમ મૂર્તિનું શોભાનું વર્ણન કર્યું. સૌએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. નિપુણ કૃષ્ણ ભક્તોને અધિક આનંદ થયો. વારંવાર સામવેદના મંત્ર ઉચ્ચારીને પ્રેમથી સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ બહુ સરસ કરી.
કરજો રે સબ ઠાડે ભયે, કરજો રે સબ ઠાડે ભયે.
પહેલા તો બધા હાથ જોડીને ઉભા રહી ગયા સ્તુતિ કરવા.
પર જોરી સબ ઠાડે ભયે, પર જોડી સબ પ્રેમ મગન પલક ન ભરે.
પ્રેમ એવા પ્રેમ મગન
કાંઠ દુર્ગ બહેવાય,
કંઠ ગદગદ થઈ ગયો, આંખે થી આરોડા ની ધાર.
ગદગદ કાંઠ દુર્ગ બહેવાય, પુલકિત ગાત ભયે મહાભારી.
શરીરના બધા રૂમાડા ભયે
મહાભારી,
પુલકિત ગાત ભયે મહાભારી,
પુલકિત ગાત ભયે મહાભારી.
પર જોરી સબ
રીતે થાય. લ્યો મસ્ત ચોપાઈ છે. આમ હોય તો સ્તુતિ કરી કહેવાય. આંખમાંથી આહોડા વયા જતા હોય, હાથ જોડીને આમ ઊભા હોય, પ્રેમ મગન પલક ન ભરેવો, આમ મટકું મારતા ન હોય, કંઠ ગદગદ થઈ ગયો હોય, આંખેથી આહોડાની ધાર, શરીર પુલકિત થઈ ગયું હોય, એવું વર્ણન કર્યું, એવી સ્તુતિ કરે ધર્મદેવ વગેરે.
કાષ્ટ પ્રતિમા હોય જીમી,
કાષ્ટના પૂતળા હોય મુબાસ,
કાષ્ટ પ્રતિમા હોય જીમી, તેહિવિધ ભયે મુનિ જોઈ, દૌ ઘટિકા ઠાડે રહે સચેતન ભયે મુનિ સોઈ.
બે ઘડી હતી તો હાવ આમ નામ એમ જ થઈ ગયા લાકડાના પૂતળા હોય, પછી જરાક સચેતન થયા. બોલો લ્યો. ઋષિઓએ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરમેશ્વરને દેખ્યા, તેથી તેમને પ્રસન્ન કરવા માટે બંને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે ઉત્તમ રાજા, તે મુનિવરોએ જે રીતે સ્તુતિ કરી તે હવે હું કહું છું, તો તમે તત્પર થઈ અતિશય સ્નેહ સાથે સાંભળો. લુખાજથી ન સાંભળતા એમ તરંગ 32માં થયો, તરંગ 33માં. તેજ તેજના અંબાર હે પ્રભો આપનો જય થાઓ, જય થાઓ. એક વાત ધ્યાન રાખજો, ભગવાનના જે ભક્ત હોય ને એ હંમેશા ભગવાનનો ઉત્કર્ષ ઈચ્છે છે, તો જ એ ભગત કહેવાય. ભગવાનનું સારું થાવ, ભગવાનનો વિજય થાવ, ભગવાન સુખી થાવ, ભગવાનને બહુ આનંદ મળે, ભગવાનનું ધાર્યું થાવ, ભગવાનને ગમે એમ થાવ, એવું એ ઈચ્છે, એને ભગત કહેવાય. નકરું પોતાનું જ સારું થાવ, મારું જ ધાર્યું થાવ, હું કહું એમ જ થાવ, મને જ બધું મળે, મને જ સુખ મળે, એવી બધી ઈચ્છાઓ જે હોય ને એ ભગત ન કહેવાય, કપાળના કોટ કહેવાય. હે પ્રભુ આપનો વિજય થાવ, જય થાવ, આપ સૌથી પર છો, એને કે શ્રેષ્ઠ છો, આપનાથી કોઈ શ્રેષ્ઠ નથી, સર્વે અવતારોના કારણ એવા હે હરિ, આપે અમને દર્શન દીધા. અહો અમારા ભાગ્યનો પાર નહીં, આપે અમને દર્શન દીધા. દેવોના પણ હે દેવ આપનો જય થાવ, આપનો જય થાવ. દર્શન દીધા ને એટલે ખુશ બહુ થઈ ગયા છે કે તમે દર્શન દીધા, તમારો જય થાવ. આપના સમાન અન્ય કોઈ દેવ નથી. એટલે આ વાત મનાઈ જવી જોઈએ. જો આ વાત મનાઈ જાય ને તો ભગવાન સિવાય ક્યાંય રસ ન લાગે, રસ જ ન પડે. આપના સમાન કોઈ દેવ નથી. ભૂમિ ઉપર અસુરો ઘણા જન્મા છે પ્રભુ, તેઓ ધર્મની મર્યાદાઓને તોડી રહ્યા છે. હવે પોતાની અંદરની વ્યથાઓ બધી માંડી નીકળવા. ધર્મની રક્ષાને માટે આપ વારંવાર પ્રગટ થાઓ છો ત્યારે અસુરોને જીતી લો છો અને અધર્મનો નાશ થાય છે. અત્યારે ભૂમિ ઉપર કલયુગનું જોર એટલું બધું વધી ગયું છે કે ન પૂછો વાત. આપ મનમાં સંકલ્પ કરો, પ્રભુ સંકલ્પ કરો કે ભૂમિ ઉપરના ભારને ઉતારવા હું પ્રગટ થાવ, શીખવાડે છે. આપ એવો સંકલ્પ કરો કે ભૂમિ ઉપરના ભારને ઉતારવા હું પ્રગટ થાવ, કરો કરો એવો સંકલ્પ કરો. તેજ તેજના સાગર અને નંદજીના ચતુર સુકુમાર પુત્ર આપનો જય થાવ, પ્રભુ આપનો જય થાવ. પોતાના ભક્તોની રક્ષા કરનારા, સંસારરૂપી જળથી પાર ઉતારનારા, સર્વનું કારણ, ભક્તોનો ઉદ્ધાર કરનારા અને દુષ્ટનો નાશ કરવામાં તત્પર, અકલ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, તેજસ્વી સ્વરૂપ ધારનારા અને સર્વોપરી હે ભગવાન તમારો જય થાવ, જય થાવ. જય ઉત્પત્તિ સ્થિતિ કરતા, પ્રલય કરતા નાશનમ, જય જનપદિ પાલ પાલન તાલન તાપ ત્રાસનમ, દીનહી બંધો દયા સિંધો ભક્ત વત્સલ ભગવાન, હી પરમ દયાલા મહાકૃપાલા અંતર કી સબ જાનહી, ક્ષર અક્ષર પર અકલ અભેવા ભવ બ્રહ્માદિક જાને ન ભેવા, તુમ સમ સમરથ અવરન કોઈ જુગ જુગ જન રક્ષક હો સોઈ. એવું કહે છે કે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનાર હે ભગવાન, અને વળી તત્કાળ તમે આ બધું સમેટી લેવા સમર્થ છો, બધું નાશ કરનાર, કાળ સ્વરૂપ છો, જગતમાં લોકોનું પાલન કરનારા છો, લોકપાલોનું પણ પાલન કરનારા છો, ત્રિવિધ તાપના ત્રાસને પણ ટાળનારા છો, દીનોના બંધુ છો, દયાના સિંધુ છો, ભક્ત વત્સલ ભગવાન પરમ કૃપાળુ છો. હે મહાન કૃપાળુ ભગવાન, બાહ્ય આભ્યંતર બધાને આપ જાણનારા છો એવા હે પ્રભુ આપનો જય થાવ, જય થાવ. આપ ક્ષર અને અક્ષરથી પર છો, ન સમજી શકાય તેવા અકળ જ હોવા છતાં અંતર્યામીપણે કરીને જડ ચેતનમાં અભિન્નપણે રહ્યા છો. જડ અને ચેતનમાં બેયમાં, બેયના આત્મા થઈને સદાય ન જણાવ એ રીતે એક થઈને રહ્યા છો, છતાંય જુદા છો. આ બધામાં ભગવાન એક થઈને રહ્યા છે, જુદા હોવા છતાં. એને અન્વય સ્વરૂપ કહેવાય. અન્વય થકા વ્યતિરેક, વ્યતિરેક થકા અન્વય, અકળપણે કોઈ કળી ન શકે એમ ભગવાન રહ્યા. આ જગતથી આપના ભેદને ભવ અને બ્રહ્મા પણ જાણી શકતા નથી. લ્યો, ભવ બ્રહ્મા નહીં ખબર નથી પડતી કે ભગવાન ચિદ અચિદમાં કઈ રીતે રહ્યા છે અને કઈ રીતે જુદા છે. અન્ય કોઈ આપના સમાન સમર્થ નથી. યુગે યુગમાં આપ લોકોનું રક્ષણ કરનારા છો, તમારા સિવાય કોને કહેવા જવું. અટાણે આ યુગમાં બહુ અધર્મીઓ વધ્યા છે, પાપ વધ્યું છે, અમારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે આપ વારંવાર પધારનાર મહારાજા છો. આપ મચ્છાદી અવતારોને ધારો છો, પોતાના ભક્તોના દુઃખોને ટાળનારા છો. આપના સિવાય બીજો કોઈ અમને સહાય કરનાર નથી બાપા, કોઈ નથી. આપ તો અત્યંત અને મહાન સમર્થ છો. હે કરુણા સાગર, કરુણા કરો, કરુણા કરો, કરુણા કરો, અમને અસુરાના દુઃખથી બચાવો, બચાવો પ્રભુ, હવે તો બચાવી લ્યો. હે ગોલોકપતિ ગોવિંદ, આપનો જય થાવો. આપના બંને ચરણાર વિંદોનો જય થાવો. રાધા અને લક્ષ્મીના પતિ હે પ્રભુ આપનો જય થાવો. આપ અંતર્યામીનો જય થાવો. હે મદન મોહન, મુરારે, વ્રજવાસીઓને સુખ કરનારા, પોતાના ભક્તોના દુઃખોને ભાંગનારા, ભક્તોનું પાલન કરવામાં હર્ષ ગેલા થનારા એવા હે પ્રભુ આપનો જય થાવ, જય થાવ. જોયું કે ભક્તોનું પાલન કરવામાં તમે હર્ષ ગેલા થઈ જાઓ છો, તમારું હૈયું હાથમાં નથી રહેતું. દુષ્ટોનું તત્કાળ દમન કરનારા આપનો જય થાવ, પાપી લોકોના કાળ આપનો જય થાવ, ભક્તજનોના રખવાળ આપનો જય થાવ, સંસાર ભયને હરનારા સંતોને સુખ આપનારા એવા આપનો જય થાવ, અનાથના નાથ ભૂપોના ભૂપ ઈશ્વરના ઈશ્વર મહેશ્વર અનુપમ અંતર્યામી આપનો જય થાવ, જય થાવ, દીનજનોના બંધુ અશરણના શરણ શરણાગત માટે સુખની ખાંડ એવા આપનો જય થાવ. હે કૃપાનિધિ, અમે આપને વારંવાર વંદન કરીએ છીએ. બહુ સરસ વાત કરે છે.
ભક્ત જન રક્ષપાલ વિશેષ સબ જન કહત હૈ, ભક્ત જન રક્ષપાલ વિશેષ સબ જન કહત હૈ, અરે કોમલ હૃદય દયા તુમ સમ નહીં અવર કો, સંત જન રક્ષા કરન,
મન પ્રતિભા
અનંત ગુણ વિશાલ, તો વરદ વિરદ ક્યું હોત તું,
અનંત ગુણ વિશાલ,
રસપાલ વિશેષ સબ જન કહત હૈ,
જન રસપાલ વિશેષ સબ જન કહત હૈ.
સૌ લોકો આપને વિશેષપણે ભક્ત રક્ષક ભક્ત પાલક કહે છે. આપના સમાન અન્ય કોઈ હૃદયના કોમળ અને દયાળુ નથી. વન નંબર તમે. આપ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છો, સંતોના રક્ષક છો, અનંત ગુણોથી વિશાળ છો, મહાન છો, વર આપનારા છો, ભક્ત રક્ષક આવું બિરુદ જે તમારું છે ને પ્રતિજ્ઞા, એ તમે શું કામ લીધી છે? પ્રતિજ્ઞા શું કામ લીધી છે? પ્રતિજ્ઞા લીધી છે તો પાળો. અમે ભગત છીએ, દુઃખી છીએ, અને તમે ભક્તોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રતિજ્ઞા પાળવાનો વખત આવી ગયો છે. આપ ગરીબ નિવાસ છો એટલે ગરીબને પાળનારા, ભક્તાધીન છો જેની ક્યાંય ગતિ ન હોય તેની આ ગતિરૂપ આપ શ્રી હરિ છો. અમે દુઃખોના સાગરમાં ડૂબી રહ્યા છીએ તો હવે અમારી બાંહી પકડી લો હે પ્રાણ આધાર. અમે બંને હાથ જોડીને વારંવાર આપને વિનંતી કરીએ છીએ. ભક્તોને જ્યારે અપાર દુઃખ આવે છે ત્યારે નંદકુમાર આપ પ્રગટ થાવો છો. શરણાગત વત્સલ, આપ અનંત ગુણોના સાગર છો, આપ ભક્તોની પીડાને મટાડો છો. હવે અમારી સાર સંભાળી લો. જ્યાં જેને કોઈનું કામ આવી પડે ત્યારે તેનું નામ લઈને બોલાવવામાં જો આવે છે તો તે તરત આવીને એનું કામ કરી આપે છે. લોકોની આ રીતને આપ દયાળુ બધી રીતે જાણો જ છો. લોકોએ જો એને પ્રેમથી બોલાવો તો કામ કરી આપે છે. તો તમે તો ભગવાન છો, તમારે તો અમારું કામ કરી જ આપવું જોઈએ ને. આપનું કામ આપના સિવાય અન્ય કોઈ કરી શકે તેમ નથી. આવું સમજીને દયાળુ, એ દયાળુ આપ દયા કરો. રામરૂપે અને કૃષ્ણરૂપે આપે અવતરીને અનેક કાર્ય કર્યા હતા કે નહીં કર્યા હતા, એવા જ આપ ભક્તોના ભયને ટાળવાની ટેકવાળા છો જ, દયાળુ છો, કષ્ટહારી હરિ છો. બદ્રિકાશ્રમમાં આપે આવીને ભૂમિ ઉપર અવતારવાનું કહ્યું તું કે નહોતું કહ્યું? તેને ઘણા દિવસ વીતી ગયા છે, હવે વિલંબ શા માટે કરવામાં આવે છે? હે પ્રભુ, હવે શું કામ? પૃથ્વી ચલિત થાય, મેરુ પણ ચલિત થાય, સૂર્ય અને ચંદ્ર ચલિત થઈ જાય, પણ આપ ક્યારેય ચલિત થાવો નહીં. આપનું આપેલું વચન પણ ક્યારેય ચલિત થાય નહીં. આપનું વચન તો અચળ વચન કહેવાય. મહાલૌકિક અક્ષરધામા આનંદમય આઠુહી જામા, તિહાં નહીં કબૂ દુઃખ કો લેશા, અંતર મેં ન વર્તત કલેશા. અક્ષરધામ મહાન અલૌકિક છે, ત્યાં રાત દિવસ આનંદમય વાતાવરણ હોય છે, ક્યારેય ત્યાં દુઃખનો લેશ પણ હોતો નથી, અને અંતકરણમાં ક્લેશ પણ ત્યાં અક્ષરધામમાં થતો નથી. અને અંતકરણમાં ક્લેશ પણ ન જ હોય ને, આ પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કામ બેઠા હો, શ્યામ સુંદર ભક્તાધીન છો, આપનું સ્વરૂપ એક હોવા છતાં અનંત જણાય છે, તેમાં અધિકતા કે ન્યૂનતા તો આપની અનુપમ ઈચ્છાને આધારે છે. જોયું, આપ એક હોવા છતાંય અનેક દેખાવ છો, એમાં અધિકતા ન્યૂનતા જે કાંઈ દેખાય તમારે આધારે છે. આપનો સ્વરૂપ ગુણ વિભૂતિ અને ઐશ્વર્ય આદિનો યથાર્થ રીતે કોઈ પાર પામી શકતું નથી. એટલા માટે તો વેદો નેતિ નેતિ એમ કહે છે. જેવી ઈચ્છા રાખીને જે ભક્ત આપને ભજે છે, આપ તેની તેવી જ રીતે ઈચ્છાને પૂર્ણ કરો છો. આપનો સ્વભાવ હંમેશા એક સરખો જ છે, તેને ક્યારેય તમે તજી દેતા નથી, તમારામાં ક્યારેય વિકૃતિક ફેરફાર થઈ જતો નથી, તમે કોઈ દી પાટલી બદલું થયા નથી એમ કે. જ્યારે ભક્તજન આર્તનાદ કરે છે ત્યારે આપ દોડીને તરંત ત્યાં પધારો છો, આપ દુઃખી ભક્તની પાસે જ રહો છો. મસ્ત વાંક્ય એવું, આપ દુઃખી ભક્તની પાસે જ રહો છો. ભગત દુઃખી હોય ને ત્યાં સુધી ભગવાન પાસે રહે, સુખી થાય ને એટલે ભગવાન થોડાક આઘા વૈયા જાય, ભગતના સુખમાં નડે નહીં. અને ભગત સુખી થાય એટલે એવું ઈચ્છે છે કે હવે જરાક મંદિરમાં બેહો સિંહાસનમાં, હવે હું જ પણ એમ લ્યો. જો દેખીતી વાત કરું, બહુ તકલીફ હોય ને ત્યારે માણસોએ અંગરક્ષક રાખવા પડે, ગનમેન ને એવું બધું, તે અમારે રાખવા પડ્યા હતા ને રાખવા પડે સમય એવો આવે તારે. અને પછી સારો સમય આવે પછી અમને એ ફાવે, એને ગાડીમાં બધી હારોહાર નડે જ તો, દુઃખની વેળા એ ઠીક લાગે એમ, પણ કે ઊભા હોય તો બે પાંચ જણા પછી તો બહુ જ લાગે, આ ક્યાં નડતર એલ્યા ભલામણા એમ. દુઃખ વેળા એ ભગવાન આપણી હારે રે, બરાબર સજ્જ થઈને, સમજાણું તો આપણને ગમે કે રેજો પાછા અહીં તકલીફ છે. અને જ્યારે મજા માણવાની આવે ને, કોઈ તકલીફ ન હોય ને, શારીરિક રીતે આપણા સન્માન થતા હોય ને, કોઈ ભય ન હોય હો, તો એમ થાય કે ભગવાન હવે જરાક તમારે આંટો વાંટો મારવો હોય તો મારી આવો, આમાં કાંઈ બહુ કાંઈ હવે અહીં કાંઈ તમારી જરૂર છે નહીં, નકામ હું નડો છો તમે અમને હવે એમ. અને ભગવાન તો આપણે કહીએ એ પહેલાં સમજી જાય છે કે બેટમજી હવે બરાબર રમવા લાગ્યા છે, તો આપણે હવે આપણું કામ કરીએ. એટલી બધી સરસ વાત આવી, આપ દુઃખી ભક્તની પાસે જ રહો છો, સુખીની નહીં એવો ભાવ કાઢવો હોય તો નીકળે ખરો. ભક્તના નિવાસથી ક્યારેય દૂર જતા નથી. ભગતનું જે નિવાસ હોય ને ત્યાં ભગવાન હોય કાયમ. જે ભક્તિભાવથી આર્તનાદ નથી કરતો તેનાથી આપ દૂર રહો છો, પણ ભક્તિભાવથી જે પડકારો કરે હે મહારાજ તો તરત તમે હાજર થઈ જાઓ છો. અને અભક્તના અંતકરણમાં પણ આપ ક્યારેય રહેતા નથી, અભગતના ઘરમાંય નથી રહેતા, એના હૃદયમાં નથી રહેતા. ધર્મદેવની અપાર આરતી, યાને કે પીડા, અપાર પીડા જાણી એણે જ્યારે આર્તનાદ કર્યો ત્યારે આપે આર્તનાદ સાંભળી લીધો. હે દિલદાર એટલે કે પ્રિયતમ, આપે દયા આણી, તુરંત ભગવાન પોતાના ધામથી અચાનક આપ આવી પહોંચ્યા, પ્રગટ થયા. જેમ આકાશ વીજળીથી ભરાઈ જાય તેમ તત્કાળ સર્વત્ર તેજ છવાઈ ગયું તમે આવ્યા ને. ઋષિમુનિઓ એવું કહે છે કે ધર્મદેવની પીડા જોઈને તમે આવ્યા છો એમ. તો ધર્મદાદાને ભક્તિ માતા શું કહે ખબર છે, આ ઋષિમુનિઓની પીડા ને પ્રાર્થનાથી તમે આવ્યા છો. જોયું, પોતે કોઈ માન એવું નથી લેતા કે મારે લઈને તમે ભગવાન આવ્યા છો. આપણે એ બહુ શોખ, સમૂહમાં આપણે પ્રાર્થના કરી હોય ને અને સારું થયું હોય ને, વરસાદ બરસાદ આવ્યો હોય ને, તો આપણે તરત એમ લઈ લઈએ મેં પ્રાર્થના કરીને એટલે વરસાદ આવ્યો એમ, આ બધાએ નહીં કરી હોય. જોયું આવ્યો ને, સમજી ગયા ને, આમાં પાછું મને જોજો આ બધું પ્રતાપ મારો એમ. જીવને આવો બહુ શોખ, એ બધા દાંત કાઢે સાંભળે બધા કે ભાઈ હવે થોડું ઓછો માપમાં રાખો, પણ અહીંયા એકબીજાના ખાતે પ્રતાપ નોંધાવે છે, પોતાને ખાતે નહીં. જુઓ કે ભાઈ ધર્મદાદાની અપાર પીડા જોઈને પ્રભુ તમે આવ્યા, અને તમે આવ્યા ને તેજ તેજ સવાઈ ગયું. જોયું, વર્ણન કરી શકાતું નથી. રત્ન જડિત મુંગટ મસ્તકે તમે કેવો ધારી રાખ્યો છે, હા 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 હા. જુઓ એના ઉપર વાંકી કલગી કેવી શોભી રહી છે, કાનોમાં મકરાકાર કુંડલ પ્રભુ તમને કેવા હા 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 કેવા શોભે છે. મુખના સૌંદર્યમાં તો અમારું ચિત્ત ચોરાઈ ગયું છે, એ મુખની મધુરતાને પાન કરતા અમારું ચિત્ત છે ને ધરાતું જ નથી. ભમરો જેમ કમળમાં લાગે ને એમ તમારા મુખ કમળમાં અમારી આંખો લાગીએ છે. અંગો ઉપર કેસર ભેળવેલું ચંદન ચરચું તમે ઓહો કેટલું સુગંધી આપે. શરીર ઉપર નવરંગા ચમકતા આભૂષણો દીપી રહ્યા. આ સ્તુતિ કરતા કરતા મૂર્તિની માધુરતામાં લેવાઈ ગયા. બંને હાથથી મોલ્લી ઓઠ ઉપર રાખીને તમે કેવી વગાડો છો, મંદ મંદ હસો છો, કેવું આમ કટાક્ષ કરીને કેવું રાધાદીકની હામું જોઈ રહ્યા છો. તે સુશોભિત મૂર્તિને દેખીને હે પ્રભુ અમારા બધાયના મુનિમંડળોના મન ચોરાઈ ગયા છે એમ કહી બધા મુનિ મેંડ્યા પ્રણામ કરવા. તેઓના હૃદયમાં મહાન આનંદ થયો, સૌએ દંડોટ પ્રણામ કર્યા. અને વળી કહ્યું, હે શરણ શરણ તમે બહુ રક્ષા કરી. એવું બોલીને તેઓ હરિના ચરણમાં બધા ઢળી પડ્યા. ત્યારે ભગવાન બોલ્યા. લ્યો, અત્યાર સુધી ભગવાન એમના મૌન દર્શન દેતા રહ્યા. હવે ભગવાને કહ્યું, હે ધર્મદેવ, હે મૂર્તિ માતા, હે સર્વે ઋષિ મુનિઓ, તમે સૌએ મળીને મારી પ્રાર્થના કરી એટલે હું અદ્ભુત રૂપ લઈને અહીં આવ્યો છું. તમે તમારા મનમાં ધારેલી વાત કહો, બોલો શું તમારી ઈચ્છા છે. આમ ચોખ્ખું કહો. અત્યારે હું પ્રગટ પ્રસિદ્ધ તમારી સામે તમને વર દેવા ઊભો છું. બોલો 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 બોલો. વર દેવા જ આવ્યો છું માટે વિચાર કરીને બોલો. હે તાત, હું તે પ્રમાણે તત્કાળ કરું. તમે બોલો, તરત મારે કરવું છું. ત્યારે ધર્મ અને ઋષિ મુનિઓ બોલ્યા કે હે પ્રભો, આપ આનંદ કંદ છો, આનંદનું મૂળ છો, એમ દુઃખ હરનારા છો, સુખ કરનારા છો, એટલે હવે અસુરોથી અમારી રક્ષા કરો, ગરીબાઈથી અમારી રક્ષા કરો, અધર્મથી અમારી રક્ષા કરો, એવું માગે છે. હે હરિ, આપ નિરંતર અમારી સાથે રહો, દુઃખમાં જ નહીં સુખમાંય સાથે રહેજો, નિરંતર અમારી સાથે રહો, કારણ કે આપના પ્રતાપથી અમારા સૌના ઉપર આપના ભજનના પ્રતાપનો મહાન રંગ ચડી જાય. જો હારી રહ્યો ને તો આપના ભજનના પ્રતાપનો રંગ ચડી જાય, નહીં તારા જીવને ભજનનો રંગ ક્યાં ચડે, બીજા રંગ બહુ ચડી જાય સાંજ સવાર પાર વગેરે. લ્યો, આ રીતે 33મો તરંગ પૂરો થયો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં ધર્મદેવ અને ઋષિઓએ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.